ઓમ શ્રી સાંઈરામ. પરમ પૂજ્ય ભગવાન શ્રી સત્યસાઈ બાબાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. પ્રેમ વાહિની પાન નંબર 49. સાધકની ફલસિદ્ધિનો જ આગળનો ભાગ. જેવી રીતે દયાળુ ડોક્ટરો, ત્યાંથી આ ભાગનો પ્રારંભ થાય છે. જય સાંઈરામ.
જેવી રીતે દયાળુ ડોક્ટરો વૈદ્યકીય સંસ્થાઓ ઠેક ઠેકાણે ચલાવે છે અને રોગીની સેવા કરે છે અને માંદાને સાજો કરે છે, તે જ રીતે ઠેક ઠેકાણે આપણે આ પવિત્ર મહત્વશીલ વ્યક્તિઓ આશ્રમો ચલાવીએ કે જેઓ જન્મ મરણની સારવારમાં નિષ્ણાત હોય અને જન્મ મરણના રોગની દવા કરતા હોય, તો પછી અજ્ઞાનતા, અસત્ય, અનૈતિકતા, આપવડાઈની માંદગીથી લોકોને સાજા કરી શકાય. અજ્ઞાનતા દુષ્ટતા ઉત્પન્ન કરે છે અને તે માત્ર બ્રહ્મજ્ઞાનની દવા શાંતમ, શામ, દામથી જ, અર્થાત શાંતતા, મનોબળ અને આત્મસંયમથી વગેરેની કેફી જડીબુટ્ટીના વધારાના કે પૂરક ખોરાકથી જ મટાડી શકાય છે. આને બદલે આજના મહાપુરુષો તેમની પાસે જે જાય છે તેમને તેઓ માત્ર તેવી દવાઓ આપે છે અને એવી કેફી દવાઓ કે જે તેમના દર્દીઓને લહેજત આપે છે. આમ તેઓ તેમના અનુયાયીઓના સાધન બની જાય છે અને નામ અને નામના માટે તેઓ દર્દીઓથી દોરવાઈ ગયેલા ડૉક્ટરોની જેમ વર્તે છે. કહેવાતા મહાન પોતે સંપૂર્ણાનંદને ચાખે તે અગાઉ જ પોતાની નબળાઈ અને મૂર્ખતાને લીધે નામ અને નામનાને લોભે છેતરામણીના શિકાર બની સર્વનાશમાં પડે છે. સમકાલીન ગરીબાઈનું મુખ્ય કારણ બસ આ જ છે. આજના સાધુઓ અને મહાન પુરુષો આ સત્ય સમજ્યા નથી અને આ પ્રમાણે વર્તતા નથી. પેલા પવિત્ર તત્વને અનુભવવાનું અને સમજવાનું રહે છે. પોતાની સ્વાર્થી જરૂરિયાતોનો ત્યાગ કરવો પડે છે. બીજાનું સારું કરવાના સતત પ્રયત્નો હોવા જોઈએ. દુનિયાનું કલ્યાણ કરવાની પોતાની ઈચ્છા દ્રઢ થવી જોઈએ. આ બધી લાગણીઓથી હૃદયને ભરીને પોતે ઈશ્વરનું ધ્યાન કરવું જ જોઈએ. આ સાચો માર્ગ છે. જો મહાન માણસો અને સત્તામાં છે તેઓ આવી રીતની માનવજાતની સેવામાં ગૂંથાયેલા હશે અને દુનિયાના કલ્યાણને વેગ આપતા હશે, તો વાસના, ધૃણા, અભિમાન, ઈર્ષા, અદેખાઈ અને ઘમંડના ચોરો માણસોના મન ઉપર ચઢાઈ નહીં કરે. માણસની દૈવી મિલકત જેવી કે ધર્મ, દયા, સત્ય, પ્રેમ, જ્ઞાન અને ડહાપણની નુકસાનીથી સહી સલામત રહે છે. પોલીસ અને શાસકો માત્ર બાહ્ય દુશ્મનો ઉપર વિજય મેળવી શકે છે. તેમની પાસે આંતરિક દુશ્મનોનો નાશ કરવાની શક્તિ નથી. તેમને માટે એ કાર્ય અશક્ય છે. તેઓ તેને માટે સત્તાધીશ પણ નથી. આંતરિક શત્રુઓ, સડરીપુઓ જે માણસની અંદર કાર્ય કરે છે. અરિષદ વર્ગનો નાશ તો માત્ર સારા માણસોની શિખામણ, પ્રેમ અને ઈશ્વરની જાણકારી અને સારા અને પવિત્ર માણસોના સત્સંગથી જ થઈ શકે. જેવી રીતે જ્યારે ચોરોને પકડવાવાળા જવાબદારીવાળા પોલીસ અને સત્તાધીશો પોતે તેમના એટલે કે ચોરોના તાવેદાર બની જશે, ત્યારે દુષ્ટ માણસોના હાથે દુનિયાને નુકસાન સહન કરવું પડશે. તેવી જ રીતે જે બ્રહ્મનિષ્ઠો અને મહાન સાધુઓ જગત કલ્યાણનો માર્ગ છોડી દેશે અને ઇન્દ્રિય સુખ અને નામ અને નામના મેળવવાની મહત્વાકાંક્ષાના શિકાર બની જશે, ત્યારે દુનિયાના વધુ કાળી અજ્ઞાનતામાં લપેટાઈ જશે અને ધર્મનો નાશ થશે. હમણાં બંને વર્ણવ્યા મુજબના છે, તેથી દરરોજના દુઃખોનો પણ વધારો થાય છે. માત્ર તે જ દિવસે આખી દુનિયા શાંતિ અને આનંદ પાડશે જ્યારે આ બંને જૂથો સાચું મનોવલણ સમજશે અને બધાનું કલ્યાણ હૃદયે ધરશે. ઈશ્વરની સર્વ સત્તાધીશતા ઉપર વિચાર છે. માણસની બે દુનિયાની આ બે સરકારો છે. આધ્યાત્મિક વડાઓ આંતરિક રાજ્યના શાસકો છે. વહીવટી વડાઓ બાહ્ય રાજ્યના શાસકો છે. જો આ બંને જૂથો યોગ્ય રીતે વર્તે અને નિર્દેશ કરે તો બંને રાજ્યો સુખ સર્જવાનું કામ કરશે. માટે વર્તમાન દુઃખ માટેનો દોષ બંને વહેંચી લેવો જોઈએ. આવે ટાણે જ ભગવાન બધાને સુખનું આશ્વાસન આપવા અને અજ્ઞાનતા અને અન્યાયને દાબી દેવાનો સંકલ્પ કરે છે. આને સ્પષ્ટ કરવા માટે જ ગીતામાં ભગવાને કહ્યું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ઓ ભારત, જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મ તેનું માથું ઉચકે છે ત્યારે હું પોતે જન્મ લઉં છું. સાચું કહું તો ભગવાનના આગમન માટે પણ મહાન માણસોની પ્રાર્થના આમંત્રણનું કાર્ય કરે છે. બાહ્ય જગતમાં જ્યારે પ્રજાની કોઈ સગવડ કે મદદની જરૂર પડે છે ત્યારે તેઓ શાસકોને મળે છે અને પોતાની વિનંતીની જાણ કરે છે. તે જ રીતે આંતરિક રાજ્યમાં પણ જ્યારે ભક્તિ, પવિત્રતા, શાંતિ અને સત્ય પ્રાપ્ત કરવાની કે મેળવવાની કોઈ શક્યતા જ ન જણાય ત્યારે મહાન અને સારા માણસો જે તેમને મેળવવા ઈચ્છતા હોય તેઓ પોતે પોતાના મનમાં ભગવાનને પ્રાર્થના કરે છે. પછી તેમની પ્રાર્થનાઓ સાંભળીને તે ઈશ્વર પોતે દુનિયામાં આવે છે અને તેમના ઉપર પોતાની કૃપા વરસાવે છે. આ હકીકતની બધાને ખબર છે. શું ઋષિમુનિઓની પ્રાર્થનાઓ સાંભળીને રામ અને કૃષ્ણ અવતરેલા નહીં? ઘણાએ આ રામાયણ અને ભાગવતમાં વાંચ્યું છે કે રામ કૃષ્ણ જે દૈવી રીતે જન્મેલા, કાલીને પ્રાર્થના કરેલી કે કોઈને મોકલો જે આખી દુનિયાને ધર્મ શીખવે, જે અન્યાય અને સ્વાર્થીપણાને જડમૂળથી ઉખેડી નાખે. આ જેમણે તેમનું જીવનચરિત્ર વાંચ્યું છે તેમને ખબર છે. આમ કાર્ય પાર પાડવા માટે વારંવાર પ્રાર્થના કરવી જોઈએ. જો ભગવાનને લાવવાનું પરિણામ ન લાવી શકે તો તેમણે નિરાશ થવાની જરૂર નથી અને પ્રાર્થનાઓ છોડી દેવાની પણ જરૂર નથી. બાહ્ય જગતમાં એક વ્યક્તિએ કેટલી વાર લખવું પડે છે અને કેટલું બધું ભટકવું પડે છે પોતાનું કામ કરાવવા, અને કદાચ છેવટે તે બિલકુલ ફળીભૂત નથી પણ થતું. હવે આત્માના તલસાટનું પરિણામ કોઈએ શી રીતે જાણવું? આ જાણી શકાતું નથી. પણ આ જગતના શાંતિ ન સ્થપાય ત્યાં સુધી કોઈએ પ્રાર્થના કરતા રહેવું જ જોઈએ. જગતનું સુખ તેના આગમનની નિશાની છે. તો પછી તો સત્યનો ધર્મ, દયાનો ધર્મ, જ્ઞાનનો ધર્મ અને પ્રેમનો ધર્મ વચ્ચે અને પ્રગતિ કરશે. તેથી જ્યાં સુધી એમના મૂળિયા દ્રઢ ન થાય લોકોએ પોતાની પ્રાર્થના ચાલુ રાખવી જોઈએ. આ લોકોની જવાબદારી છે. પવિત્ર માણસો દ્વારા જે રસ્તો નક્કી કરાયેલો છે તે હવે સમરાવવો જોઈએ. આ પછી જે તેના દ્વારા મુસાફરી કરે છે, જેઓ તેના ઉપર પોતાની સત્તા હોવાનું જણાવે તેમના દ્વારા તે સમરાવવો જોઈએ. તેને શિક્ષણ કે બોધ કહે છે. આવી દુરસ્તીઓ માટે ભગવાન પ્રસંગોપાત કોઈક સત્તાધારી વ્યક્તિને, ઋષિમુનિઓ કે દિવ્ય પુરુષોને મોકલે છે. આવા સુબોધો કે સુશિક્ષણથી ભૂતકાળના ઈશ્વરી માણસો દ્વારા ઉઘાડેલા માર્ગો પાછા સાફ અને સરળ બની જાય છે. આમ જ્યારે ઈશ્વરની ઈચ્છા અને સાધુઓની જરૂરિયાતો અને મહાન પુરુષોની શીખના સંગઠિત પ્રયત્નોથી દુનિયાના સુખની ખાતરી થશે અને તેમાં કોઈ ઉણપ રહેશે નહીં. જો આખી માનવજાત એકી વખતે પ્રાર્થના કરે કે બળવો અર્થાત અશાંતિ, અન્યાય, અવ્યવસ્થા અને જુઠ્ઠાણાને શાંતિ, સત્ય, પ્રેમ અને પરસ્પર સેવામાં બદલી નાખો તો વસ્તુસ્થિતિ ચોક્કસપણે બહેતર બનશે. હવે એમાં બીજો કોઈ માર્ગ નથી. નબળાઈ કે શક્તિની ઉણપની દલીલ કરવી માણસના ખુદના સ્વભાવ વિરુદ્ધનું છે. માટે બીજા ઉપાયોની શોધ કરવા કરતાં માણસોએ પ્રાર્થના, બીજાઓની સેવા અને પરસ્પર પ્રેમ અને માન આપવાના જ પ્રયત્નો કરવા જોઈએ. તેમણે જરા પણ વધારે મોડું ન કરવું જોઈએ. તેમને ઝટ જ સંતોષ અને આનંદ પ્રાપ્ત થશે. લોકો કહે છે કે માણસની સેવા એ ભગવાનની સેવા છે, માનવ સેવા એ માધવ સેવા છે. તે સાચું કથન છે. પણ માનવ જાતિની સેવા પવિત્ર છે, પણ જ્યાં સુધી તે મોટા આદર્શમાં ભળે નહીં, માણસને લાભ નહીં થાય. પછી ગમે તેટલી મોટી સેવા હોય, નારાનું માત્ર પારાયણ નકામું છે. જો સેવા માણસની દિવ્યતામાં શ્રદ્ધા રાખ્યા વગર થઈ હશે અને નામ અને નામના અને કાર્યના ફળ ઉપર દ્રષ્ટિ રાખીને થઈ હશે તો કોઈ ગમે તે કરે, જો એક સખા તરીકે ભગવાનમાં ધ્યાન હશે અને જો માણસની દિવ્યતામાં શ્રદ્ધા હશે તો પછી માનવ સેવા એ માધવ સેવા છે, તે વાક્ય કે વિધાન એક જ છે, તે સાચું ઠરશે. માધવના વિચારો વગર માધવ સેવા શી રીતે ઉત્પન્ન થાય? આવી વાતો માત્ર દેખાવ છે, હું તેનાથી સંમત થતો નથી. એને બદલે ભગવાનને મનમાં રાખીને કંઈ થયું હોય કે કરવામાં આવ્યું હોય સત્યને માર્ગે અને ધર્મના પાયા મુજબ, તો તેને ભગવાનની સેવા માનવી પડે અને જે કંઈ નામ કે નામના અને તેના ફળ માટે કરવામાં આવ્યું હોય તો તેને કદાપી માધવ સેવા તરીકે ગણી શકાય નહીં. ખરેખર તો જે લોકો ભગવાનના અવિરત ધ્યાનમાં ડૂબેલા હોય તેમણે બીજું કશું જ કાર્ય ન કરવું જોઈએ. પ્રાર્થનાનું ફળ જ પોતે દુનિયાને પવિત્ર બનાવી દેશે, પણ બધા કંઈ આ રીતે કામમાં ન લાગી શકે અને તેથી તે તબક્કા માટે બધાએ તેમના મન શુદ્ધ કરી તથા ઈચ્છાઓ ઘટાડીને પ્રયત્નો કરવા જોઈએ. જે સાધુઓએ આ પ્રાપ્ત કર્યું છે તેઓ વસ્તુ સ્થિતિને પોતે સમજી શકે છે. બીજાઓ માધવ સેવા અને માનવ સેવાના ઐક્યને સમજી શકશે નહીં. માનવ સેવા અને માધવ સેવા, પણ એનો અર્થ એવો નથી કે માણસે શાંત બેસી રહેવું એવું સમજીને કે ભાગ્ય ભૂતકાળના કાર્યો અને દરેકની સાધના ઉપર તેનો આધાર છે. તે ન થાય ત્યાં સુધી ધ્યાન અને જપ કરો જેથી મન લાગણીઓના મોજાઓમાંથી મુક્ત થાય અને દિવ્યરૂપથી સભર બને. બીજાઓના ભલા માટેના કાર્યો પણ કરો. તમારો સમય દુનિયાની સેવામાં વ્યતીત કરો. તેના પરિણામોની પરવા કર્યા વગર આમ તમે આશીષ પામેલા બનશો, નહીં તો શરીર નિષ્ક્રિય હશે. મન પોતાના જ કાર્યો કરવામાં ઘણું જ કામમાં હશે. આવા માણસો કર્મના શિકાર બને છે, જોકે પોતે કશું જ કરતા હોતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનના વિચારમાં મન પરોવી રાખે છે અને સત્ય પ્રાપ્ત કરવાના પ્રયત્નમાં લાગેલો હોય છે તો તેનું શરીર અને ઇન્દ્રિયો ભલે કામ કરે છે, તે દુનિયાની સેવા કરે છે, તે તેમનાથી ચલાયમાન બનશે નહીં. જો કે તે કર્મ કરે છે છતાં કર્મ ન કરનાર બનશે. ભગવદ્ ગીતાનો પાઠ આમાં જડાયેલો છે. જે વ્યક્તિ પોતાના મનને પવિત્ર વિચારોથી કેળવવા પ્રયત્નો કરતો નથી તેનું હૃદય ચોક્કસ જ ખરાબ અને દુષ્ટતાનું સ્વર્ગ બની જવાનું હોય છે. જે લોકો મુક્તિ મેળવવા માટેની આકાંક્ષા સેવતા હોય, જે એક ધ્યાન પ્રાપ્ત કરવાના હોય અને જે મહાનતા સુધી ઊંચે ઉઠવાના હોય, તે બધાએ આ વાત મનમાં ધરવા જેવી છે. આત્માનું આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ન તો જ્ઞાતિનો કે ન તો માનવતાનો, ન તો વિધિવિધાનો કે ન તો શાસ્ત્રોના અભ્યાસથી મેળવેલ વિદ્વતાના ધોરણનો સિદ્ધાંત લાગુ પડે છે. આ તે જ છે કે જેના ઉપર ઉપનિષદનો વિષય વસ્તુ પણ ભાર મૂકે છે. ન આશ્રમમ કારણમ મુખતેહ દર્શનાની નકારણમ તથૈવ સર્વ કારમાણી જ્ઞાનમેવ હિ કારણમ. જ્ઞાન માત્ર મુક્તિનું કારણ છે, આશ્રમ કે તત્વજ્ઞાન નહીં. સર્વવ્યાપી ઈશ્વરના ધ્યાનમાં પોતાને સ્થાપિત કરનાર માટે સમય કે અવકાશની કોઈ મર્યાદાઓ નથી. આ માટે કોઈ પવિત્ર સ્થળ કે ખાસ સમય પણ નથી. જ્યાં મન દિવ્યતાનો વિચાર ઉજાગર કરે છે કે છતો કરે છે તે જ પવિત્ર સ્થળ છે. જ્યારે પણ આમ કરે છે તે શુભ ક્ષણ છે. ત્યાં અને ત્યારે પોતે ઈશ્વરનું ધ્યાન ધરવું. એટલા માટે જ અગાઉથી જાહેર કરેલું છે, ના કાલ નિયમે યાત્રા ન દેશસ્ય સ્થલસ્ય ચ યાત્રસ્ય રમતે ચિત્તમ તત્ર ધ્યાને ન કેવલમ. ઈશ્વરનું ધ્યાન ધરવા માટે કોઈ નિશ્ચિત સમય કે સ્થળ નથી. જ્યાં અને જ્યારે મન ઈચ્છે ત્યાં અને ત્યારે તે સ્થળ અને સમય છે. આવા શિસ્તબદ્ધ આત્માઓ કે જેમના હૃદયો શુદ્ધ છે અને જે પૃથ્વીના કષ્ટનું પ્રતિનિધિત્વ કરે છે તેમની મારફતે દુનિયા સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. દરેક જણે આ મિનિટથી જ આવા માણસોના આગમન માટે પ્રાર્થના કરવી જોઈએ અને મહાન માણસોના આશીર્વાદને લાયક બનવા પ્રયત્ન કરવા જોઈએ અને દુનિયાનું કલ્યાણ વધારવા આજના દુઃખ ભૂલી જવા જોઈએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. દિવસનો પ્રારંભ પ્રેમથી કરો, દિવસ પ્રેમ સહિત ગાળો, દિવસનો અંત પ્રેમ વડે કરો, એ જ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે. ભગવાન શ્રી સત્યસાઈ બાબા.
ઓમ શ્રી સાઈરામ. પ્રેમવાહિની ભાગ 11 અહીં પૂર્ણ થવા સાથે પ્રેમવાહિની પુસ્તકનું પણ અહીં સમાય છે. જય સાઈરામ.